પુનરુત્થાનનો દિવસ, આ દુઃખ સહન સપ્તાહનો છેલ્લો દિવસ, અને હું આશા રાખું છું કે આ અઠવાડિયા દરમિયાન આપણે જે પ્રભુના વચનો શીખ્યા તે દ્વારા તમે પ્રભુની થોડી નજીક આવ્યા હો, તમે પ્રભુને એક નવી રીતે ઓળખ્યા હોય, એક નવો સંબંધ પ્રભુ સાથે તમારો બંધાયો હોય, અને જેવી રીતે આ વચનો અને અઠવાડિયું મારી માટે આશીર્વાદિત રૂપ રહ્યું છે તેવું તમારી માટે પણ આશીર્વાદિત રૂપ રહ્યું હોય. આ અઠવાડિયા દરમિયાન છેલ્લા 7 દિવસમાં મેં તમારી આગળ 7 પ્રશ્ન મૂક્યા હતા, અને એ 7 પ્રશ્નના જવાબ આપણે દરેક વ્યક્તિએ પ્રમાણિકપણે પ્રભુની બીક રાખીને આપવા બહુ જરૂરી છે. આપણા હૃદયને તપાસવા, આપણો સંબંધ, આપણો પ્રભુ સાથેનો જે એક આત્મિક આપણી જે ચાલ છે એ કેટલી તંદુરસ્ત છે, કેટલી ગાઢ છે એ જાણવું, સમજવું, અને જો કંઈક ઉણપ હોય તો તેમાં સુધારો કરવો એ બહુ જરૂરી છે. અને આજે આપણે જ્યારે છેલ્લા દિવસે, પુનરુત્થાનના દિવસે હું તમારી આગળ આ વચનો લઈને આવ્યો છું, તો આજે મારી પાસે કોઈ પ્રશ્ન તમારી માટે છે નહીં. આજે હું તમને કોઈ પ્રશ્ન તમારી સમક્ષ મૂકવાનો નથી, પણ જે ગત દિવસોમાં મેં તમને પ્રશ્ન પૂછ્યા તે પ્રશ્નનો જવાબ આજે આપણે શીખીશું, કે આ જે સર્વ પ્રશ્ન છે તેનો એક જ જવાબ છે, અને એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પરાક્રમી પુનરુત્થાન દ્વારા મળેલું બળ. અને આજે જ્યારે આપણે આપણું જે શિક્ષણ છે વચનો તરફ વળીએ તે પહેલાં આ કલમથી હું શરૂઆત કરવા માગું છું, પરંતુ જે રીતે શાસ્ત્રમાં લખ્યું છે તે રીતે નથી આંખે જોયું, નથી કાને સાંભળ્યું, નથી કોઈ વ્યક્તિએ કલ્પના કરી કે તે લોકો જેઓ તેને પ્રેમ કરે છે તેમના માટે દેવે શું તૈયાર કર્યું છે. પહેલો કરંથીનો પત્ર તેનો બીજો અધ્યાય અને 9મી કલમ. આંખે જોયું નથી, કાને સાંભળ્યું નથી, કોઈ વ્યક્તિએ કલ્પના કરી નથી તેવી વસ્તુઓ દેવે આપણે માટે તૈયાર કરી છે. પ્રભુના જે આશીર્વાદો આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મળ્યા છે તેને આપણી સામાન્ય સમજ દ્વારા સમજવું તે અશક્ય છે. અને આપણે જ્યારે આ એફેસીઓના પત્રમાં આવીએ, આજનો આપણો વિષય, આજનું આપણું જે વચન જેના પર આપણે મનન કરવાના છે તે તો એફેસીઓને લખેલો પત્ર તેનો પહેલો અધ્યાય અને આપણે 18, 19 અને 20 કલમ જોઈશું. અને આ કલમ આવીએ આપણે અને આ કલમ આપણે વાંચીએ તે પાઉલની આ મંડળીની માટે અને કદાચ આપણી માટે પણ આજ પ્રાર્થના છે. અને જ્યારે આપણે આ એફેસીઓનો પત્ર ખોલીએ તેનો પહેલો અધ્યાય વાંચીએ ત્યારે આપણે ત્યાં પ્રભુએ જે આપણી માટે અજાયબ આશીર્વાદો મૂક્યા છે તે વિશે આપણને શીખવા મળે છે. 3 કલમથી તે 14 કલમ સુધી પાઉલ આપણી સાથે એક બહુ જબરજસ્ત સત્ય, એક બહુ ઊંડું, બહુ ગહેરું સત્ય જે આપણી માનવ મન કલ્પના કરી નથી શકતું તે વિશે આપણને શીખવે છે. અને એની સમજણ ફક્ત આપણને પ્રભુના આત્મા દ્વારા જ મળી શકે છે. પ્રભુના આત્મા વગર, પવિત્ર આત્મા વગર આપણે અહીંયા જે લખાયેલું છે તે સમજી શકતા નથી, કે આપણું તારણ કેવી રીતે થયું છે, આપણને કેવી રીતે સત્તા, આપણને કેવી રીતે પ્રભુએ પોતાના રાજ્યના હકદાર બનાવ્યા છે, તેમની કૃપા વિશે આપણને કહેવામાં આવ્યું છે, એ જે સર્વ બાબતો છે તે આપણે આપણી બુદ્ધિથી સમજી શકતા નથી, અને તેની માટે આપણે પવિત્ર આત્માની જરૂર પડે છે. અને એટલે જ કરીને પંદરમી કલમથી પાઉલ પ્રાર્થના કરે છે કે આ જે સત્ય મેં અહીંયા લખ્યું છે, મેં આ લોકોને બતાવ્યું છે, તેઓ સમજી શકે. અને જો આપણે અહીંયા જે વચનો લખાયા છે, જે આશીર્વાદ આપણને આપવામાં આવ્યો છે, જો સમજી ના શકીએ તો પછી એ આશીર્વાદો પ્રમાણે આપણે જીવી ના શકીએ. જો તમારા હાથમાં, અને હું મને માફ કરજો, હું તમને એવું નથી કહેતો કે તમારે લોટરી રમવી જોઈએ, પણ જો તમારા હાથમાં જીતેલી લોટરીની ટિકિટ હોય, પણ તમે એને મૂકી દીધી હોય કોઈ જગ્યાએ, તો શું તમે એમાંથી તમને જે આશીર્વાદ મળવાનો છે, કદાચ તમારી જે આર્થિક વિટંબડાઓ છે, તે શું એનાથી તમે પૂર્ણ કરી શકશો? એનાથી તમે એનો હલ કરી શકશો? ના. કારણ કે જ્યાં સુધી તમે એને સમજો નહીં અને તમે જઈ અને તે જે તમને ઇનામ મળ્યું છે તેને તમે લો નહીં, ત્યાં સુધી એ ફક્ત એક પેપરનું કાગળિયું છે. અને એવું જ કંઈક, અને આ તો બહુ સારું ઉદાહરણ મેં તમને નથી આપ્યું, પણ હું માનું છું કે તમે સમજી શકશો કે હું શું કહેવા માગું છું. જ્યાં સુધી આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનમાંથી આપણને જે આશીર્વાદ મળ્યા છે એ જો આપણે સમજીએ નહીં, ત્યાં સુધી આપણું જીવન એ પ્રમાણે આપણે જીવી શકતા નથી. યુ કેન નોટ લીવ વોટ યુ ડુ નોટ અન્ડરસ્ટેન્ડ. તમે જે સિદ્ધાંતને તમે સમજી નથી શકતા, એ સિદ્ધાંત પર તમે જીવી નથી શકતા. અને આજે જે આપણે વાત કરવાના છે, આ તો એક પ્રાથમિક ખ્રિસ્તી જીવનની વાતો છે, પાયારૂપ ખ્રિસ્તી જીવનની આ વાતો છે. આ વાતોની સમજણ વગર આપણે એક વિજયવંત ખ્રિસ્તી જીવન જીવી શકતા નથી. આપણે સમજવું બહુ જરૂરી છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણું સ્થાન શું છે. જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે ઊભા રહ્યા હોય તો આપણું સ્થાન શું છે, તે એકમાત્ર આપણો પાયો છે જેના દ્વારા આપણે કાર્ય કરી શકીએ છીએ અને આપણું જીવન જીવી શકીએ છે. અને જો હું તમને આટલા 7 દિવસથી જે હું કહેતો આવ્યો છું કે આપણે ખ્રિસ્તી જીવન કેવી રીતે જીવવું જોઈએ, આપણું આત્મિક જીવન કેવું હોવું જોઈએ, આપણું ચાલચલણ જે કેવું હોવું જોઈએ, હું ફક્ત તમને એ વાતો કહું અને હું તમને ખ્રિસ્તમાં આપણી શું સ્થાન છે એની હું સમજણ ના આપું, જે પાયારૂપ સિદ્ધાંત છે એની હું સમજણ ના આપું, તો ખાલી હું તમને એક ધર્મ આપી રહ્યો છું. ફરીથી એક વખત કે આ વસ્તુ કરવાની અને આ વસ્તુ નહીં કરવાની, શું ખ્રિસ્તી તરીકે આ કરી શકું છું કે હું નથી કરી શકતો, અને એ તો એક ફક્ત ધર્મ છે. આ ખાવાનું, આ નહીં ખાવાનું, આ કરવાનું, આ નહીં કરવાનું. અને ફક્ત જો એ રીતે આપણે ખ્રિસ્તી જીવન જીવીએ તો આપણે ખ્રિસ્તી ફક્ત ધર્મ પાડી રહ્યા છે. આપણી જે એક વિજયવંત સ્થાન છે, એક રાજાના રાજ્યમાં આપણને રાજ કરવાનું જે સ્થાન મળ્યું છે, એ આપણે સમજવું બહુ જરૂરી છે. વી મસ્ટ અન્ડરસ્ટેન્ડ વોટ આવર પોઝિશન ઇઝ ઇન ક્રાઇસ્ટ. અને અહીંયા આ વચનો આપણે જ્યારે વાંચીએ, અને હું તમારી આગળ 17મી કલમ વાંચું છું, અહીંયા કહે છે કે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઈશ્વર મહિમાવંત પિતા પોતાના વિશેના જ્ઞાનને માટે બુદ્ધિનો તથા પ્રકટીકરણનો આત્મા તમને આપે. જો પ્રભુ આપણને તેમનો આત્મા ન આપે તો આપ જે તેમના વિશેનું જે જ્ઞાન છે અને જે પ્રકટીકરણ છે તે આપણે સમજી શકતા નથી. અને એથી કરીને પાઉલ અહીંયા પ્રાર્થના કરી રહ્યો છે કે ઓ બાપ, આ લોકો તમારી જે ઊંડું ગહેરું જબરજસ્ત સત્ય છે, તેઓના જીવનની માટે જે યોજના છે તેની સમજણ તેમને આપો, કે આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા અનંત જીવનનો જે આશીર્વાદ છે, જે બધા સ્વર્ગીય આશીર્વાદ છે, તેઓ સમજી શકે અને એ સમજી શકે કે એ આશીર્વાદના એ ભાગીદાર છે, હકરૂપે આ બધો આશીર્વાદ મળ્યો છે. અને આ ફક્ત થોડા 5, 10, 20 વર્ષ સુધી નહીં, બલકે અનંત જીવન સુધી આપણને આ આશીર્વાદ આપવામાં આવ્યો છે. અને આ વસ્તુ ખ્રિસ્તમાં આપણે ક્યાં ઊભા રહ્યા છે તે સમજવું બહુ જરૂરી છે. આમાં આપણને એક જે કદાચ સમજણમાં જે મુશ્કેલી પડે છે, એ આપણને જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આવીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરીએ, તો આપણને સંપૂર્ણ રીતે પવિત્ર ઠરાવવામાં આવે છે. પણ આપણને મુશ્કેલી ક્યાં પડે છે કે આપણે આપણું જે જીવન હોય છે, આપણી જે રહેણી કરણી છે, એ પવિત્ર હોઈએ તેવી હોતી નથી. અને એથી કરીને જે આપણો આત્મિક જે ચાલ છે, એ આપણી જે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણું જે સ્નાન છે, હવે આપણે પ્રભુ બાપના આપણે જે બાળક કહેવાઈએ છીએ, તે પ્રમાણેની આપણું જીવનસરણી હોવી જોઈએ. અને એ જે છે તે એક ખ્રિસ્તમાં જે આપણે વૃદ્ધિ પામીએ, સેન્ટિફિકેશનની જે વાત કરવામાં આવે છે, તે આપણે કહી શકીએ. વાલાઓ, એ ગેરસમજમાં આપણે રહીએ નહીં કે હવે આજે મેં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો છે, હવે હું મારા પાપમાંથી પાછો ફર્યો છું, હવે અત્યારે મને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જેટલો પ્રેમ કરે છે, પણ હવે થોડા વખત પછી હું 5 મહિના 6 મહિના વર્ષ સુધી જો હું બરાબર બાઇબલ વાંચીશ, દેવળમાં જઈશ, બરાબર નિયમિત જો હું પ્રાર્થના કરીશ, તો વર્ષ પછી પ્રભુ મને હજુ વધારે પ્રેમ કરશે, એવી ગલત સહેમીમાં તમે રહેશો નહીં. પ્રભુ આજે પણ તમને એટલો જ પ્રેમ કરે છે. જ્યારે આપણે પાપી હોઈએ છીએ, પ્રભુને આપણે ઓળખતા પણ નથી હોતા, ત્યારે પણ પ્રભુ બાપ આપણને પ્રેમ કરતા હોય છે. એમાં એમના પ્રેમમાં કદી વધઘટ થતી નથી, એ સંપૂર્ણ રીતે આપણને પ્રેમ કરે છે. જ્યારે આપણે પાપી હોય, જ્યારે આપણે પહેલા દિવસે પ્રભુનો સ્વીકાર કર્યો હોય, કે ભલે આપણે 20 વર્ષથી એક પ્રભુની સાથે આજ્ઞાનકિત જીવન જીવતા હોય, કોઈ રીતે આપણે પ્રભુનો પ્રેમ વધારે આપણી પર વરસી જાય એવું કશું કરી શકતા નથી. પ્રભુ એ પ્રેમ છે. ફક્ત આપણે તો જ્યારે પહેલા દિવસે આપણે પ્રભુનો સ્વીકાર કરીએ, તો આપણી અવસ્થા એક નાના બાળક જેવી હોય છે. જ્યારે એ નાનું બાળક જ્યારે જન્મે છે, ત્યારે એને એક માણસ તરીકે રહેવાનું બધું જ જે જરૂરી છે તે શરીરમાં હોય છે, પણ હજુ એક પુખ્ત વયનો માણસ જેવી રીતે જીવે એ સમજણ હોતી નથી. અને જેમ જેમ એ બાળક મોટું થાય, એવું નથી કે 10 વર્ષના થયા પછી 1-2 આંગળીઓ ઉગે, પછી જેમ જેમ મોટા થયા એમ દરેક આદિ વર્ષે આંગળી ઉઠે ઉગે, એક આપણું પગ ઉગે, બીજા બધા જેવા આપણા અવયવો છે એ ધીરે ધીરે બધા ડેવલપ થાય, એવું નથી હોતું. આપણે જે જીવનની માટે જે અવયવોની જરૂર હોય છે એ બધા જ આપણે જ્યારે પહેલા દિવસે આપણે જન્મીએ ત્યારે આપણી પાસે હોય છે. ફક્ત આપણે તેમાં મોટા થવાનું છે. વી હેવ ટુ ગ્રો ઇન ટુ ઇટ. અને એવું જ કંઈક આપણા આત્મિક જીવનમાં છે. આપણે જે સર્વ જરૂરિયાત છે એક વિજયવંત આત્મિક જીવન જીવવાની, એ આપણે પહેલા જ દિવસે જ્યારે આપણે પૂરા મનથી પ્રભુનો સ્વીકાર કરીએ ત્યારે આપણને મળે છે. એક વિજયવંત જીવન ખ્રિસ્તમાં હોય છે અને ખ્રિસ્તમાં આપણી સ્થિતિ એકદમ સુરક્ષિત છે. સંપૂર્ણ પવિત્રતા, સંપૂર્ણ ન્યાયપણું આપણને ખ્રિસ્તમાં મળે છે. આપણે અહીંયા આપણા પૃથ્વી પરના જીવનમાં એ સમજી શકતા નથી, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણે સંપૂર્ણ રીતે પવિત્ર છે. જો આપણે પવિત્ર ન હોઈએ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે ન હોઈએ તો આપણે બાપની આગળ ઊભા રહી શકતા નથી. પ્રભુ બાપ એટલા પવિત્ર છે કે તેમની પવિત્રતામાં આપણે એમની પાસે જઈ પણ નથી શકતા. તેટલા માટે એમના પ્રેમમાં એમણે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મોકલી અને તેઓ આપણી પાસે આવ્યા છે કે આપણને અનંત જીવનનો આશીર્વાદ મળે. આપણે એક રાજાના વારસદાર છીએ. આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે એક છીએ. એ આપણામાં જીવે છે અને આપણા દ્વારા જીવે છે. આ જે સત્ય આપણને, આ આશીર્વાદ જે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણને મળે છે તે સમજવું બહુ જરૂરી છે. અને જો આપણે નથી સમજતા, અને મારું માનવું છે કે લગભગ 80-85 કદાચ 90% લોકો જે પ્રભુમાં આવે છે તે આ સત્ય અને આ આશીર્વાદને નથી સમજી શકતા, અને એથી જ કરીને એક હારેલું જીવન જીવે છે. સમજી નથી શકતા કે પ્રભુએ કયું બળ તેમને આપ્યું છે, કેટલો એમનામાં પ્રભુની એક પવિત્ર આત્મા દ્વારા શક્તિ છે એ આપણે સમજી શકતા નથી. અને એટલા જ માટે આપણી મંડળી આજે જે એનો પ્રભાવ આજુબાજુના લોકો પર પડવો જોઈએ એ પડતો નથી, કારણ કે આ જે પુનરુત્થાનનું બળ આપણી પાસે છે તેનો આપણે ઉપયોગ કરતા નથી. બલકે મોટાભાગની પુલપીટ પરથી, મોટાભાગના ચર્ચમાં પવિત્ર આત્માનું શિક્ષણ પણ નથી આપવામાં આવતું. ફક્ત દર વર્ષે જેમ કેલેન્ડરનું પાનું ફરે એમ હવે નાતાલ આવી, હવે નવું વર્ષ આવ્યું, હવે ઈસ્ટર આવી. હવે ઈસ્ટર નામ પણ ના વાપરવું જોઈએ. એ ઈસ્ટર નામ છે એ પણ એક દેવીનું નામ છે. તેના પરથી, આ એક વિધર્મી દેવીનું નામ પરથી આપણે હેપી ઈસ્ટર કર્યા કરીએ છીએ. પુનરુત્થાનની સલામ કહો, હેપી રેઝરેક્શન ડે કહો. આપણે હવે એક અંધકારમાં રહેવાની જરૂર નથી. અત્યારે આપણી પાસે એટલા બધી સુવિધા છે કે આપણે બાઇબલને શીખી શકીએ છીએ. બાઇબલની અમુક જે જૂની બધું રીત રિવાજો છે એને આપણે ઓળખી શકીએ છીએ. આ બધું એક કેથલિક ચર્ચમાંથી ઈસ્ટર, અને હવે તો મને લાગે છે કે ઇન્ડિયામાં પણ બધું ઈંડાનું ને ચોકલેટને બધું શરૂ થઈ ગયું છે. આ બધું દેવીના, જ્યારે એ લોકો દેવીને ભજતા હતા ત્યાંથી આ બધું આવ્યું છે. અને આપણે સમજવું બહુ જરૂરી છે. જો આપણે જે પુનરુત્થાનમાં જે બળ છે એ નહીં સમજી શકીએ તો પ્રભુએ જે આપણને કાર્ય સોંપ્યું છે કે તમે જઈ અને શિષ્યોને બનાવો, એ આપણે આપણી પોતાની તાકાતથી, આપણી પોતાની સમજણથી, આપણી પોતાની બુદ્ધિથી કરી શકતા નથી. અને એટલા માટે જ અહીંયા પાઉલ કહે છે કે પ્રભુ તમારું જ્ઞાન, તમારું પ્રકટીકરણ સમજી શકે તેવો આત્મા આ લોકોને આપો. 18મી કલમ કહે છે, અને તમારા જ્ઞાન ચક્ષુ પ્રકાશિત થાય કે જેથી તેમના નોતરાની આશા સી છે, પવિત્રોમાં તેમના વારસાના મહિમાની સંપત્તિ સી છે. અને એક શબ્દમાં કહું તો પ્રભુની યોજના. શું આપણે પ્રભુની યોજના આપણી માટે શું છે એ સમજી શકીએ છે? બહુ જરૂરી છે. અને પ્રભુની જે અજાયબ જેવી યોજના આપણા જીવન માટે છે તે ફક્ત આપણે પ્રભુના આત્મા દ્વારા સમજી શકીએ છીએ. એટલા માટે કહેવામાં આવ્યું છે કે અને તમારા જ્ઞાન ચક્ષુ પ્રકાશિત થાય. જો પ્રભુ આપણને સમજણ ના આપે તો આપણે આ યોજનાને સમજી જ શકતા નથી. જેથી તેમના નોતરાની આશા સી છે, પવિત્ર પવિત્રોમાં તેમના વારસાના મહિમાની સંપત્તિ સી છે, એની સમજણ ફક્ત પ્રભુ બાપ આપણને આપી શકે છે. હવે આ સમય હું જરા થોડાક ઊંડાણમાં તમને લઈ જવા માંગુ છું. જ્યારે તમે ઇંગ્લિશમાં આ કલમ વાંચો તો અન્ડરસ્ટેન્ડિંગ શબ્દ વાપરવામાં આવ્યો છે, અને તમે જ્યારે ગ્રીક ભાષામાં મૂળ ભાષા જેમાં પવિત્ર શાસ્ત્ર લખાયેલું છે, નવો કરાર લખાયો છે, તમે વાંચો તો ગ્રીક ભાષામાં શબ્દ કાર્ડિયાઝ વાપરવામાં આવ્યો છે, KARDIAS, અને એ શબ્દમાંથી ઇંગ્લિશમાં કાર્ડિયાક શબ્દ આપણને મળ્યો છે. અને એ કાર્ડિયાક શબ્દનો અર્થ થાય છે હાર્ટ, એટલે કે હૃદય. એટલે આ જે કલમ છે એ એમ કહે છે કે પ્રભુ આપ આ લોકોને અને એમની હૃદયની આંખો ખોલો કે તેઓ તમે જે આશીર્વાદ તેમને આપ્યા છે, તેમની માટે જે યોજના છે તેઓ સમજી શકે. આપણા હૃદયની આંખોને ખોલવાની અહીંયા વાત છે. આ વખતે બીજી એક વસ્તુ પણ હું તમને કહું કે જ્યારે આપણે હૃદયની વાત થાય તો આપણે જે જમાનામાં જીવી રહ્યા છે ત્યારે હૃદય એક આપણી જે આપણી ઇમોશન્સ છે, કે આપણે કોઈને પ્રેમ કરીએ છીએ, આપણે કોઈને કોઈને નફરત કરીએ છીએ, ઈર્ષા, એ જે બધું છે આપણે એમ સમજીએ છીએ કે આપણા હૃદયમાંથી આવે છે, જે ભાવનાઓ છે આપણે જેને એ ભાવનાઓ આપણે હૃદયની સાથે એને સંકેલીએ છીએ. યહૂદી લોકો એવું નથી માનતા. યહૂદી લોકોને માટે જે ભાવનાઓ છે તે હૃદયમાંથી નથી આવતી. જ્યારે તેઓ ભાવનાની વાત કરે ત્યારે તેઓ પેટ તરફ તેઓની દ્રષ્ટિ જતી હતી, અને એથી જ કરીને જ્યારે પણ કશું જ્યારે ભાવનાની વાત થાય તો તેઓ પેટ વિશે વાત કરતા હતા. મને ગુજરાતીમાં ભાષાંતર ખબર નથી કે શું લખ્યું છે, પણ આવો આપણે સાથે જોઈએ ગીતશાસ્ત્રનો 22મો અધ્યાય. ગીતશાસ્ત્રનો 22મો અધ્યાય ઇંગ્લિશમાં જ્યારે તમે આ કલમ વાંચો Psalms 22:14, તો ત્યાં ગાડી બાઉલ્સ શબ્દ વાપરવામાં આવ્યો છે, BOWELS. હવે અહીંયા ગુજરાતીમાં શું લખવામાં આવ્યું છે મને ખબર નથી, પણ આપણે જોઈએ ગીતશાસ્ત્રનું પુસ્તક તેનો 22મો અધ્યાય અને 14મી કલમ. હવે આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશેનો અધ્યાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે વધસ્તંભ પર જે એક છેલ્લી વાણી બોલે છે એ પણ અહીંયા 22મા અધ્યાયમાં લખવામાં આવી છે. તો 22મો અધ્યાય ને તમે 14મી કલમ આપણે સાથે વાંચીએ તો અહીંયા શું લખવામાં આવ્યું છે કે જેમ પાણી વહી જાય તેમ મારી શક્તિ ચાલી ગઈ છે અને મારા સર્વ હળકા ઢીલા થઈ ગયા છે. મારા હૃદય મીણના જેવું બની ગયું છે અને મારા આંતરડામાં પીગળી ગયું છે. શું લખ્યું છે? આંતરડામાં. એ લોકો કાયમ જે આ ભાવના, જ્યારે આપણે અમુક પેલું અનઇઝી થઈ જાય કે કશું ચેન નથી પડતું, સારું નથી લાગતું, અમુક વખત જ્યારે અમુક મુશ્કેલી આવી જાય અથવા તો બીક લાગે, આપણને કશી વસ્તુનો ભય હોય તો કદાચ આપણને પેટમાં થોડી ગડબડ શરૂ થઈ જાય. એટલે આ જે યહૂદી લોકો હતા તે આ જે ભાવનાની સાથે જે શારીરિક જે વસ્તુ થાય તે પેટ તરફ તેમનું એ દોરતા હતા. જ્યારે હૃદયની વાત આવે ત્યારે તે લોકો જ્ઞાનની વાત કરતા હતા કે પોતાની બુદ્ધિથી એ લોકો શું સમજી શકે છે. અને એથી કરીને પાઉલ જ્યારે અહીંયા પ્રાર્થના કરી રહ્યો છે કે તેમના હૃદયની આંખો ખોલો, એટલે એમ આપણને પાઉલ એમ નથી કહેતો કે ભાઈ આપણું કશું મગજ નહીં વાપરવાનું, બસ લખ્યું છે ને આપણે જેવી રીતે આપણે હિન્દુ લોકોને અને બીજા ધર્મના લોકોને અંધશ્રદ્ધામાં જોઈએ છીએ કે પથરા નહીં પૂજવા લાગે, કશું ખબર ના પડે એવી વસ્તુ એ લોકો કરતા હોય છે, એ રીતે આપણે પ્રભુની વાતો નથી સમજવાની. પાઉલ અહીંયા ગાડી કહે છે કે તેઓના જ્ઞાન ચક્ષુ પ્રકાશિત થાય, જેથી તેમના નોતરાની શું આશા છે. આપણને પ્રભુની યોજના સમજણ પડે. ખાલી કોઈ પાડક સાહેબ કે અથવા તો કોઈ બીજું કોઈ કે અથવા તો કંઈક તમે વાંચો ને કે હા ભાઈ બરાબર છે, આપણે તો આ છે, એવું આપણે નથી કરવાનું. આપણે તો પ્રભુનું વચન પારખવાનું છે, અને જ્યારે તમે પારખો ત્યારે તમને એક બહુ ઊંડી સમજણ મળશે કે કેટલો બધો અજાયબ આશીર્વાદ આ વચનોમાં રહેલો છે. આપણે અંધશ્રદ્ધામાં નથી ચાલતા. આપણને કોઈ કહે કે અહીંયા ફૂલ ચડાવો એટલે આપણે ફૂલ નથી ચડાવતા, અહીંયા માથું ટેકવું એટલે માથું નથી ટેકતા. જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની આગળ માથું કેમ ટેકીએ છીએ, કેમ તેમને ભજીએ છીએ? કારણ કે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખીએ છીએ, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક જીવંત દેવ છે, એને આપણે સમજી શકીએ છીએ. એટલે એક આભારથી, બીકથી નહીં, આપણે ભયથી નહીં. જ્યારે કોઈ માણસ તમે બીજા ધર્મમાં જોશો તો એ એના ભગવાનને જ્યારે પૂજે છે તો એક બીકના લીધે, જો હું નહીં કરું તો આમ થશે, જો હું આમ નહીં કરું તો વિપત્તિ આવી જશે, જો હું પેલી કોઈ લક્ષ્મી દેવીને નહીં કરું તો મારી લક્ષ્મી જતી રહેશે. અને આ બાબતમાં તમે લોકો જે ભારત દેશમાં રહો છો એ તો તમે હજુ વધારે જાણકાર હશો મારા કરતા. એ ભયથી તેઓ ભક્તિ કરતા હોય છે. આપણે ભયથી ભક્તિ નથી કરતા, આપણે પ્રેમથી ભક્તિ કરીએ છીએ. ફરક બહુ મોટો ફરક છે આ. આપણે ભક્તિ એટલા માટે નથી કરતા, આપણે પ્રભુની સ્તુતિ એટલા માટે નથી કરતા કે આપણે જો સ્તુતિ કરીશું તો આપણને એના બદલામાં કંઈક આશીર્વાદ આપશે. આપણે સ્તુતિ કેમ કરીએ છીએ? કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને ઓલરેડી આશીર્વાદ આપી દીધો છે અનંત જીવનનો. આપણે ફક્ત વિશ્વાસ કરવાનો છે. જે કરવાનું હતું તેમણે પ્રભુએ વધસ્તંભ પર આપણી માટે લોહી વહેવડાવીને કર્યું છે. અને એક આભાર રીતે, આભાર સહિત, એક આભાર વ્યક્ત કરવાના હૃદયથી આપણે પ્રભુની સ્તુતિ આરાધના કરીએ છીએ. આ સમજવું બહુ જરૂરી છે. પવિત્ર આત્માનું આપણા હૃદય ઉપર જે કામ છે, કેવી રીતે આપણને સમજણ આપે છે, જે આત્મિક સત્ય ફક્ત આપણે પવિત્ર આત્મા દ્વારા સમજી શકીએ છીએ, તેના ખુલાસો એ આપણને પવિત્ર આત્મા દ્વારા મળે છે. અને આવું જ કંઈક પાઉલ કલાસીઓના પત્રમાં તેના ત્રીજા અધ્યાય અને 16મી કલમમાં આપણને કહેવા માંગે છે. કલાસીઓનો પત્ર તેનો 3જો અધ્યાય અને 16મી કલમ, અને ત્યાં પાઉલ એમ કહેવા માંગે છે કે આપણે કોઈ જાતના જે માનવીય વિચારો છે, જે માનવીય ફિલોસોફી છે, તેની આપણને કોઈ જરૂર નથી. આપણને કોઈ જે માણસનું જે જ્ઞાન છે, માણસનું જે ડાપણ છે, માણસની જે સમજ છે, એની આપણે કોઈ જરૂર નથી. આપણે તો ફક્ત પ્રભુના વચનની, જો આપણે પ્રભુનું વચન આપણા હૃદયમાં મૂકીશું તો આ જે સર્વ આપણે જરૂરિયાત છે, જે સમજણની જરૂર છે, તે સર્વ આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અને પુનરુત્થાનના બળમાં આપણને મળનાર છે. 16મી કલમ શું કહે છે? કે ખ્રિસ્તની વાત સર્વ જ્ઞાનના પુષ્કળતાથી તમારામાં રહે. કોની વાત? ખ્રિસ્તની વાત. જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જીવન, પ્રભુ ઈસુ ખ્રિસ્તની સેવા, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે વધસ્તંભ પર લટકાવી જવું, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન, એ વાતો આપણને સર્વજ્ઞાનમાં સમજાવે છે. અને એ જ્ઞાન આપણા હૃદયમાં હોય, અને જ્યારે આપણે ગીતો, શાસ્ત્રો તથા આત્મિક ગાયનથી એકબીજાને આપણે શીખવો તથા બોધ કરો, અને કૃપા સહિત તમારા હૃદયોમાં પ્રભુની આગળ થાવ. આ ભાષાંતર મને એટલું બધું ગમતું નથી. થોડુંક ઇંગ્લિશમાં હું તમને કહું તો, લેટ ધ વર્ડ ઓફ ક્રાઇસ્ટ ડ્વેલ ઇન યુ રિચલી ઇન ઓલ વિઝડમ. તમારામાં, તમારા હૃદયમાં પ્રભુના વચન હંમેશાની માટે રહે, અને તે દ્વારા તમને ડાપણ મળશે. ટીચિંગ એન્ડ એડમાનિશિંગ વન અનધર. આપણે એકબીજાને શીખવીએ, એકબીજાને પ્રોત્સાહન આપીએ, એકબીજાને જ્યારે સુધારાની જરૂર હોય તો તે વિશે આપણે વાત કરીએ. અને પછી લખ્યું છે તેમ ગીતો અને બોધ દ્વારા આપણે પ્રભુની સ્તુતિ કરીએ. આ પ્રભુની યોજના જે આપણા જીવનની માટે છે તે સમજવી બહુ જરૂર છે, અને ફક્ત પુનરુત્થાનના બળ વડે આપણે સમજી શકીએ છીએ. તેના વગર સમજવું શક્ય નથી. અને પાઉલ અહીંયા એમ કહેવા માંગે છે, જે પહેલા અધ્યાય એફસીઓના પહેલા અધ્યાયમાં 3-14 કલમમાં જે વિશે તેણે શીખવ્યું કે આપણને ઉદ્ધાર આપવામાં આપ્યો છે, આપણને ખરીદી લેવામાં આવ્યા છે, આપણને એક વારસાનું વચન આપવામાં આવ્યું છે, કે આપણને પૃથ્વીનો પાયો નખાયો તે પહેલાં પ્રભુ આપણને ઓળખતા હતા, આપણને પસંદ કરવામાં આવ્યા છે, અને આપણનો ઉદ્ધાર શાની માટે કરવામાં આવ્યો છે? કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે આપણને રાજ્ય કરવાનો વારસો મળવાનો છે. આ બધા આશીર્વાદો પ્રભુ બાપે તેમના બાળકોની માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા મૂકી રાખ્યા છે. કેટલા અજાયબ જેવા આશીર્વાદો, શું આપણે સમજી શકીએ છીએ? હવે જે આ બળની આપણે વાત કરીએ છીએ, તે બળ તરફ હું તમારું ધ્યાન દોરવા માંગુ છું, અને તેની માટે આપણે 19મી કલમ તરફ વળીએ. 19મી કલમ કહે છે, અને તેમની મહાન શક્તિના સામર્થ્ય પ્રમાણે આપણા વિશ્વાસ કરનારાઓમાં તેમની શક્તિનું મહત્વ શું છે તે તમે જાણો. આ જે અહીંયા કલમ લખવામાં આવી છે, અને એક શબ્દ વારંવાર જે વાપરવામાં આવ્યો છે શક્તિ, તેને આપણે સમજવો જરૂરી છે. જ્યારે આપણે મૂળ ભાષાંતર ગ્રીક ભાષામાં જઈએ, ફરીથી મારે તમને ત્યાં લઈ જવા પડશે, તો અહીંયા ગાડી 4 જુદા જુદા શબ્દ આ શક્તિ માટે વાપરવામાં આવ્યા છે, પાવર માટે વાપરવામાં આવ્યા છે. પહેલો જે શબ્દ ગ્રીક ભાષામાં છે એ ડુનામિસ છે, તેમાંથી ઇંગ્લિશમાં ડાયનેમાઇટ, અને એ તમે જાણતા હશો કે જ્યારે પર્વત તોડવાના હોય અને જે તે લોકો ડાયનેમાઇટ વાપરે છે, એ જાતના શક્તિબળની અહીંયા વાત કરવામાં આવી છે. બીજો શબ્દ જે વાપરવામાં આવ્યો છે અહીંયા એ એનર્જિયા શબ્દ છે ગ્રીક ભાષામાં, અને એ તો આપણને જે રોજિંદી જે શક્તિની જરૂર પડે તે વિશે આપણને કહે છે. ત્રીજો શબ્દ જે વાપરવામાં આવ્યો છે એ ક્રાટોસ શબ્દ વાપરવામાં આવ્યો છે, અને જો હું ગુજરાતીમાં એનું ભાષાંતર કરું તો એને કહેવાય કે સર્વશક્તિકાળી જે પાવર છે, અલ્ટિમેટ પાવર, તેની તે વાત કરવામાં આવે છે. અને જે ત્રીજો પાવર છે, આઈ મીન ચોથો જે પાવર છે, એ ઇસ્ચસ છે, જે એક વારસાની રૂપે એ બળ આપણને આપવામાં આવ્યું છે. 4 જુદા 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 શબ્દ અહીંયા બળની માટે વાપરવામાં આવ્યા છે, અને અહીંયા જે મારા માન્ય પ્રમાણે પાઉલ જે કહેવા માંગે છે તો એ છે કે, માફ કરજો, કે બસ બળ બળ અને બળ ચારે બાજુ જ્યાં પણ તમે જુઓ ત્યાં આપણી માટે પ્રભુએ બળ મૂક્યું છે. એટલા જ માટે જો આપણે એક ખ્રિસ્તી જીવન જીવતા હોય તો કદી આપણે એવું કહેવું નહીં કે ભાઈ હું તો બહુ નબળો છું, મારી પાસે આ કરવાનું બળ નથી, હું એકલો કેટલું કરું. પ્રભુનો પુનરુત્થાનનું બળ આપણને આપ્યું છે. કેટલો બધો અજાયબ જેવો આ આશીર્વાદ કહેવાય, અને આ વસ્તુ આપણે સમજવી બહુ જરૂરી છે. હવે આ બળ આપણને કેમ જરૂરી છે એ પણ આપણે સમજીએ. આપણને આ બળની જરૂર છે કારણ કે આપણે આપણા શારીરિક જે અહીંનું પૃથ્વી પરનું જે આપણું શરીર છે તેમાં આ જે બળ છે તેને સમજી શકતા નથી. આપણને માથીનો 26મો અધ્યાય જોઈએ તો ત્યાં લખવામાં આવ્યું છે કે આત્મા તો બળવાન છે પણ મન બહુ નબળું છે, આપણે જાણીએ છીએ. અને જો હું આની તમને ઉદાહરણની રીતે હું તમને સમજણ આપું તો, હું કોઈ 5 વર્ષના બાળકને એના હાથમાં હું એટોમિક બોમ્બ મૂકી દઉં તો શું એને ખ્યાલ આવે કે એના હાથમાં શું છે? અને એવું જ કંઈક આપણું પણ આ જે પુનરુત્થાનનું બળ છે તે લઈને છે, કે આપણે એ બળમાં કેટલી શક્તિ છે, આપણે તેનાથી કેવું શું કરી શકીએ છીએ એ આપણી સામાન્ય બુદ્ધિમાં સમજી શકતા નથી. આપણી સામાન્ય બુદ્ધિમાં આપણે એ સમજી શકતા નથી. એટલા માટે આપણે આ પવિત્ર આત્માનું જે બળ છે તે જરૂરી છે. બીજું એક કારણ છે આપણને આ બળની જરૂર છે, કારણ કે આપણો વેરી જે આપણી પાછળ હોય છે કાયમ આપણને આ પ્રભુની જે યોજના છે તેનાથી દૂર લઈ જવા માગે છે, પ્રભુથી દૂર લઈ જવા માટે માગે છે, આપણને એક ઠોકરરૂપ છે. તેની ઉપર વિજય મેળવવા માટે આ બળની બહુ જરૂર છે. જો આપણે એફસીઓનો પત્ર અને તેનો 6 અધ્યાયમાં જઈએ, આપણે સર્વ આ વચનો જાણીએ છીએ. એફસીઓનો પત્ર તેનો 6 અધ્યાય અને તેની 11 અને 12 કલમ વાંચીએ, જ્યાં આત્મિક હથિયારો વિશે લખવામાં આવ્યું છે. તો ત્યાં શું લખ્યું છે કે શૈતાનની કુયુક્તિઓની સામે તમે દ્રઢ રહી શકો માટે ઈશ્વરના સર્વ હથિયારો સજો, કેમ કે આપણું આ યુદ્ધ રક્ત તથા માંસની સામે નથી પણ અધિપતિઓની સામે, અધિકારીઓની સામે, આ અંધકારરૂપી જગતના સત્તાધારીઓની સામે, આકાશી સ્થાનોમાં દુષ્ટના આત્મિક લક્ષરોની સામે છે. અહીંયા બધું જે વર્ણન કરવામાં આવ્યું છે, શૈતાનની કુયુક્તિઓ, જે અધિપતિઓની, જે અધિકારીઓની, જે અંધકારરૂપી જગતની જે સત્તાધારીઓ છે, જે આકાશી સ્થાનમાં જે યુદ્ધ થઈ રહ્યું છે તે યુદ્ધમાં અને શું થઈ રહ્યું છે તે સમજવા માટે આપણે આ બળની જરૂર છે. એ લડાઈમાં ભાગ લેવા માટે, એ લડાઈમાં વિજયવંત થવા માટે આપણે આ પુનરુત્થાનમાંથી જે આપણને બળ મળ્યું છે તે જરૂરી છે. એ બળ વગર આપણે આ જે સત્તાધારી છે, આ જે શૈતાનની કુયુક્તિ છે, તેના જે આકાશી જેની સેના છે તેની ઉપર આપણે વિજય પામી શકતા નથી, બલકે તેઓની સામે આપણે ઊભા પણ રહી શકતા નથી. અને કદાચ જો તમે એમ કહેતા હોય કે કેવી રીતે તમે આ કહી શકો, તો મારી સાથે હવે આપણે 20 અને 21 બંને કલમ વાંચીશું. આપણે તેમણે તે સામર્થ્ય ખ્રિસ્તમાં દેખાડી તેમને મુએલામાંથી ઉઠાડ્યા. કોને? પ્રભુ ઈસુ ખ્રિસ્તને મુએલામાંથી ઉઠાડ્યા. અને એ જ્યારે ઉઠાડ્યા ત્યાર તેમાંથી આપણને જે પુનરુત્થાનનું બળ મળ્યું તેના દ્વારા જુઓ શું થયું. 21મી કલમ, અને સર્વ રાજ્ય સત્તા, અધિકાર, પરાક્રમ, ધણીપણું, અને માત્ર આ કાળમાંનું નહીં પણ ભવિષ્યકાળમાંનું દરેક નામ જે હોય તે સર્વ કરતાં ઊંચા કરીને પોતાની જમણી તરફ સ્વર્ગીય સ્થાનોમાં તેમને બેસાડ્યા. જે આપણે એફસીઓના 6 અધ્યાયમાં વાંચ્યું, જે બધી અંધકારી સત્તાઓ વિશે વાંચ્યું, શૈતાનની કુયુક્તિઓ સામે કુયુક્તિઓ વિશે વાંચ્યું, તે સર્વની ઉપર પ્રભુ ઈસુ ખ્રિસ્તને પુનરુત્થાન દ્વારા વિજય આપવામાં આવ્યો છે, સત્તા આપવામાં આવી છે. સર્વ નામ કરતા કોઈ બળ એવું નથી કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તથી વધારે હોય, બળવાન હોઈ શકે, કોઈ બળ એવું નથી. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં, પ્રભુ ઈસુ ખ્રિસ્તને જે બળથી આ જે સત્તા છે તેની પર વિજય મેળવ્યો છે, એ જ બળ આપણે પણ મળ્યું છે. આપણે પણ એ જ બળ દ્વારા શૈતાનને હરાવી શકીએ છીએ. કેટલો બધો અજાયબ જેવો આ એક આશીર્વાદ છે વાલાઓ. આ સમજવું બહુ જરૂરી છે. જ્યારે આપણે પુનરુત્થાનના બળની વાત કરીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનની આપણે જ્યારે વાત કરીએ, તો તમારું ધ્યાન હું જૂના કરાર તરફ દોરવા માંગુ છું. જ્યારે જૂના કરારમાં અને જૂના કરારના જે લોકો હતા, જ્યારે તે બળની, પ્રભુના બળની વાત કરે, તો ઉત્પત્તિ, જે સર્જન થયું, તેની તરફ તેઓ ધ્યાન ધરતા હતા. યશાયાનું પુસ્તક અને તેનો 40મો અધ્યાય અને લગભગ 12-27મી કલમ તમે વાંચશો તો ત્યાં તમે આ વિશે વાંચી શકશો. જ્યારે તેઓને મિસર દેશમાંથી તેઓને બહાર લાવવામાં આવ્યા, જ્યારે લાલ સમુદ્રને તેના બે ભાગ કરવામાં આવ્યા, એ જે બધી વસ્તુ છે તે જોઈને એ જૂના કરારના જે લોકો હતા તે પ્રભુનું બળ સમજી શકતા હતા. પણ આજે આપણે જ્યારે આપણી પાસે નવો કરાર છે, ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન દ્વારા પ્રભુની શક્તિ અને બળને આપણે સમજી શકીએ છીએ. અને અહીંયા આપણે વાંચ્યું તે પ્રમાણે કે તે ફક્ત પુનરુત્થાન પામ્યા એવું નથી, ફક્ત એવું નથી કે મરણ પર વિજયવંત થયા અને જીવંત થયા, પણ પછી અહીંયા લખવામાં આવ્યું છે કે એવો સ્વર્ગમાં જમણા હાથે એક સત્તાની જગ્યાએ બેઠા છે. બધો જ અધિકાર પૃથ્વીની નીચે, દરેક પૃથ્વીમાં, બલકે સ્વર્ગમાં, પૃથ્વી પર, બધી જ જગ્યાએ સર્વ અધિકાર પ્રભુ ઈસુ ખ્રિસ્તને પુનરુત્થાન દ્વારા આપવામાં આવ્યો છે. કેવો અજાયબ જેવો આ આશીર્વાદ છે. કેવી રીતે આપણે આપણા જીવનમાં આ જોઈ શકીએ છીએ? આપણો જે મંડળી છે તેનું શિર તો એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. આપણે તો પ્રભુ ઈસુ ખ્રિસ્તનું શરીર છીએ. મંડળી એક પ્રભુ ઈસુ ખ્રિસ્તની શરીર છે. એ તો આપણા એ મંડળીનું શિર એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. અને જે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે જે બળ છે, તે દ્વારા, પવિત્ર આત્માના બળ દ્વારા, આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે એક છીએ. અને એનો મતલબ એમ થયો કે આપણે તેમના પુનરુત્થાનનું ભાગીદાર છે, એમની સત્તાના આપણે ભાગીદાર છે. અને એ સત્તા દ્વારા, એ બળ દ્વારા આપણે જે શેતાની સેના છે, જે અંધકારની સત્તા છે, તેઓને આપણા પગ નીચે કચેડી શકીએ છીએ. કેટલો અજાયબ જેવો આશીર્વાદ આ વચનોમાં મુકાયેલો છે. કેટલો બધો અજાયબ આશીર્વાદ આપણને પુનરુત્થાન દ્વારા મળેલો છે. અને વાલાઓ, આ વચનો આપણે સમજીએ એ બહુ જરૂરી છે. આજે એક આપણે હારેલું જીવન, નિરાશ જીવન જીવી રહ્યા છે, કારણ કે આપણી પાસે જે આશીર્વાદ છે, આપણી પાસે જે બળ છે, તે આપણે સમજી શકતા નથી. કદાચ તમારા લોકોમાં ઘણા બધાએ રોકફેલરનું નામ સાંભળ્યું હતું, સાંભળ્યું હશે. અહીંયા અમેરિકા દેશમાં એક બહુ જ શ્રીમંત માણસ હતો. એ એક સમયે એ અમેરિકામાં, બલકે મારું માનવું છે કે દુનિયાભરમાં સૌથી શ્રીમંત માણસ એ હતો. પણ આટલા બધા પૈસા હોવા છતાં, સંપત્તિ હોવા છતાં, એક એવો સમય હતો કે ખાલી બિસ્કિટ અને ચા પર જીવન જીવતા હતા. એવું નહોતું કે એમની પાસે પૈસા નહોતા. મેં કીધું એ પ્રમાણે બહુ જ સંપત્તિ હતી, છતાં પણ ઘણા વર્ષો સુધી ફક્ત બિસ્કિટ અને દૂધ, અથવા તો બિસ્કિટ અને ચા પર તેઓનો જીવનનો ગુજારો ચાલતો હતો. તમે વાલાઓ જાણો છો કેમ? કારણ કે જે સંપત્તિ હતી એ લઈને એટલી બધી તેમની માનસિક ત્રાસ હતો, એટલી બધી ચિંતા હતી કે કોણ કદાચ કોઈ છીનવીને લઈ જશે, કદાચ કોઈ મને મારા સંપત્તિના લીધે મને મારી નાખશે. અને એ બધી ચિંતાને લઈને એમને પેટની એટલી બધી તકલીફ રહેતી હતી. આપણે જાણીએ છીએ, હમણાં આપણે વાત પણ કરી, જ્યારે અમુક આપણને ઇમોશનલ પ્રોબ્લેમ હોય, જ્યારે માનસિક ત્રાસ હોય ને, તો એની અસર પેટ ઉપર પડે છે, અને તેથી કરીને તે ખોરાક લઈ શકતા નહોતા. પણ પછી જેમ તેઓએ તેમની વિચારસરણી બદલી, તેમ ધીરે ધીરે તેમની જે સંપત્તિ હતી તે માણી શક્યા, અને બહુ મોટી ઉંમરે તેઓનું મરણ થયું. વાલાઓ, કેમ હું તમને આ કહી રહ્યો છું? કારણ કે આપણે પણ આવી જ રીતે અમુક વખત એકદમ ભારથી લદાયેલું, નિરાશ, ચિંતામાં, ભયમાં જીવન જીવી રહ્યા છીએ, બીકમાં જીવન જીવી રહ્યા છીએ. અને એનું કારણ એ છે, કારણ કે આપણી પાસે જે સંપત્તિ છે, આપણી પાસે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા જે આપણને વારસો મળ્યો છે, તે આપણે સમજી શકતા નથી. અને ખોટી ચિંતામાં આપણે આપણું, જાણે કે અંદરથી આપણું શરીર એક કીડો કોરી ખાય છે, અને જે આનંદ અને એક ઉત્સાહ ભરેલું જે જીવન આપણે જીવવું જોઈએ, તે આપણે જીવતા નથી. થોડી કલમો હું તમારી આગળ રજૂ કરવા માંગુ છું. જો તમે લોકોથી ડરતા હો અને તમને પ્રભુની માટે કામ કરવાનું એ હોય, તો તમે ફિલિપીઓનો પત્ર તેનો બીજો અધ્યાય અને 13મી કલમ જુઓ, જ્યાં ઈશ્વર કહે છે કે જે તમારામાં કામ કરે છે તે હું છું. તે પ્રભુના આનંદ માટે થાય છે. એ બળ ક્યાંથી? એ સેવા કરવાની શક્તિની જો આપણે વાત કરતા હોઈએ, તો કલાસ્યોનું પત્ર તેનો 1લો અધ્યાય અને 29મી કલમ વાંચો. ત્યાં લખવામાં આવ્યું છે કે તેનું બળ મારામાં અજાયબ જેવું કામ કરે છે. હું શ્રમ નથી કરતો, એ તો પ્રભુ મારા દ્વારા સ્વમ કરે છે. કદાચ તમે કહેતા છો, મને આ ખબર નથી કે મારી પાસે આવું બળ છે, આવી શક્તિ છે. પ્રેરિતોના કૃત્યો તરફ તમારું ધ્યાન દોરવા માંગુ છું. તેનો 1લો અધ્યાય અને 8મી કલમ કહે છે, પરંતુ પવિત્ર આત્મા તમારા પર આવ્યા પછી તમે શક્તિ પ્રાપ્ત કરશો. અને ક્યારે પવિત્ર આત્મા આવ્યો? જ્યારે તેમણે પ્રભુને સ્વીકાર કર્યો, જ્યારે પ્રભુનો અંગીકાર કરવામાં આવ્યો, ત્યાર પછી પુનરુત્થાન પછી પુનરુત્થાનનું બળ તેમનામાં આવ્યું. એ પ્રભુનું બળ, પ્રભુનો આત્મા દ્વારા પ્રભુને કબરમાંથી જીવંત કરવામાં આવ્યા હતા. એ પુનરુત્થાન દ્વારા મરણ પર વિજય મેળવ્યો હતો. કેટલો અજાયબ જેવો આશીર્વાદ! આજ એફસીઓનો પત્ર તેનો 3જો અધ્યાય અને 20મી કલમ આપણે વાંચીએ. અજાયબ જેવી કલમ છે, અજાયબ જેવો આશીર્વાદ છે. હવે જે આપણામાં કાર્ય કરનાર સામર્થ્ય પ્રમાણે આપણે માંગીએ કે કલ્પીએ, તે કરતા આપણે માટે પુષ્કળ કરી શકે છે. કલ્પો, તમે માંગી જુઓ પ્રભુની પાસે, કલ્પી જુઓ કે પ્રભુ મારો ઉપયોગ કર. શું લખ્યું છે? આપણામાં કાર્ય કરનાર સામર્થ્ય. કયું કયું બળ, કયું સામર્થ્ય આપણામાં કામ કરે છે? પુનરુત્થાનનું સામર્થ્ય આપણામાં કામ કરે છે. અતુલ્ય, અવિનશ્ય બળ. શું તમે આ સમજી શકો છો? અજાયબ જેવો આશીર્વાદ. આપણે આમથી તેમ દોડીને વલખા મારવાની જરૂર નથી. આપણે જે બી જરૂર છે એક વિજયવંત જીવન જીવવા માટેની, એ સર્વ આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મળી ચૂક્યું છે. આપણો ઈશ્વર દયાળુ, એ સંપૂર્ણ પ્રેમ ખ્રિસ્તમાં આપણને બધું જ આપ્યું છે. શું વાલાઓ, તમે આ જાણો છો? શું તમે આ વસ્તુથી અજાણ્યા છો? તો આજે જ વાલાઓ, હું માનું છું કે તમે પ્રભુની તરફ વળો અને આ જે બળ છે, આ જે સામર્થ્ય પ્રભુમાં છે, તે દ્વારા તમારું જીવન જીવો. આ જે સામર્થ્ય છે દરેક ખ્રિસ્તી વ્યક્તિને, અને મને માફ કરજો, મારે ખ્રિસ્તી વ્યક્તિ ના કહેવું જોઈએ, દરેક વ્યક્તિ જેણે પ્રભુનો સ્વીકાર કર્યો છે ત્યારબાદ તે ખ્રિસ્તી થાય છે, તેની પાસે આ બળ છે. આ બળ છે અને એ વસ્તુ અહીંયા આપણે 19મા કલમમાં જોઈએ છે. આપણે જ્યારે 4 સુવાર્તામાં જોઈએ અને જે પ્રભુના પરાક્રમી કાર્યો જોઈએ, પ્રભુની સેવા દ્વારા જે તેમણે ચમત્કારો કર્યા, અજાયબ જેવું કામ આપણે જોઈએ છે, પ્રભુનું જે સામર્થ્ય હતું. પણ જ્યારે આપણે પ્રેરિતોના કૃત્યોમાં આવીએ ત્યારે એ જ કામ આપણે જે સામાન્ય માણસો હતા, માછીમારો હતા, તેઓ દ્વારા પણ એ જ કામ આપણે જોઈએ છે. શું થયું? આજ જે શિષ્યો બીકના માર્યા સંતાઈ ગયા હતા, વેરવિખેર થઈ ગયા હતા, કેટલો બધો અવિશ્વાસ હતો, બહુ જ નબળો વિશ્વાસ હતો એમનો જ્યારે પ્રભુ સાથે ચાલતા હતા, ત્યારે આપણે જોયું તે પ્રમાણે વાડીમાં તેઓ ઊંઘી ગયા હતા. કશી એમને સમજણ નથી પડતી કે શું થઈ રહ્યું છે અહીંયા ગાડી. શિષ્યોએ પિતરે તો પ્રભુનો નકાર પણ કર્યો. શું થઈ ગયું? એ યોહાનની સુવાર્તા પતી અને પ્રેરિતોના કૃત્યો શરૂ થયા, તેમાં શું ફરક થયો? પુનરુત્થાનનું બળ તેઓમાં આવ્યું. તેઓને સમજણ પડી કે તેઓની પાસે આ જે પ્રભુના સામર્થ્ય છે તેઓએ ઓળખ્યું, ચાવીથી ખુલી ગયું કે આ તો અમારી પાસે, અમે તો ખજાના પર બેઠા છે. અને તેથી જ કરીને એ પ્રેરિતોના કૃત્યોએ એ જે 11 શિષ્યો પાઉલની સાથે અભણ હતા એ લોકો, છતાં એ 12 વ્યક્તિઓને લઈને પ્રભુ ઈસુએ આખી દુનિયા બદલી કાઢી. કયા સામર્થ્યથી? પુનરુત્થાનના સામર્થ્યથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન દ્વારા જે બળ આપણને મળે છે, તે દ્વારા તેમણે આખી પૃથ્વી, આખી દુનિયા ઉથલ પાથલ કરી નાખી, જેના ફળ આપણે આજે છીએ. આજે જ્યારે આપણે 2022ની સાલમાં જીવી રહ્યા છે ત્યારે આપણે જોઈએ તો કોઈ જાતની તંગી બળ માટે નથી. જ્યારે આપણે એમ કહીએ કે ભાઈ હવે આ પેટ્રોલ ખલાસ થઈ જશે, કદાચ ઇલેક્ટ્રિસિટી ખલાસ થઈ જશે, શોર્ટેજની આપણે વાત કરતા હોઈએ છીએ, બરાબર. પણ આ જે પુનરુત્થાનનું બળ છે એની કોઈ શોર્ટેજ નથી, એ કદી જ ખૂટી જવાનું નથી. જ્યાં સુધી આ પૃથ્વી છે ત્યાં સુધી એ સામર્થ્ય જેટલું જોઈતું હોય તેટલું આપણી માટે મૂકી રાખવામાં આવ્યું છે. આજે એક ખ્રિસ્તી વ્યક્તિ તરીકે કેમ આપણે આટલા બધા નબળા છીએ? કેમ આપણી મંડળી આટલી બધી નબળી છે? કારણ કે આપણે આ જે પુનરુત્થાનમાં જે સામર્થ્ય છે તેને ભૂલી ગયા છે. આપણામાં પણ આ જે શિષ્યો હતા પ્રેરિતોના કૃત્યોમાં, તેવું કામ કરવાનું શક્તિ અને બળ છે, પણ આપણે નથી કરી શકતા, કારણ કે આપણે પવિત્ર આત્માનું જે સામર્થ્ય છે તેને ભૂલી ગયા છે. આપણા જીવન એક નિરાશ હારેલું જીવન છે, કારણ કે આપણે આ બળનો ઉપયોગ નથી કરતા. થોડી સતાવણી, થોડી મુશ્કેલી, થોડી વિટંબડા, થોડી માંદગી, અને જાણે કે હબ તૂટી ગયું હોય તેમ આપણે વર્તીએ છીએ, કારણ કે આપણે આ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જે સામર્થ્ય છે તેને આપણે સમજી શક્યા નથી. આજે પણ દુનિયા બદલી નાખવાનું શક્તિ આપણામાં છે. ફક્ત આપણે હિંમતથી, પ્રભુની હિંમતથી, પ્રભુના સામર્થ્યમાં સુવાર્તા લોકોને આપવાની છે. આ જે જીવંત પ્રભુ છે તેના વિશે લોકોને આપણે કહેવાનું છે, જણાવવાનું છે. પુનરુત્થાન વગર ખ્રિસ્તી ધર્મ, અને માફ કરજો હું ધર્મ કહું છું, પણ મને વાક્ય પ્રયોગમાં ખબર નથી પડતી કે હું કેવી રીતે કહું, ખ્રિસ્તી હોવું પુનરુત્થાન વગર અશક્ય છે. જો પુનરુત્થાન નથી તો ખ્રિસ્તી ધર્મ નથી. એ એક કેન્દ્રિત વસ્તુ છે. પુનરુત્થાન એક ખ્રિસ્તી જીવનની કેન્દ્રિત વસ્તુ છે. અને એ પુનરુત્થાન જે બળમાં, જે બળથી, જે સામર્થ્યથી પ્રભુ બાપે એ પુનરુત્થાન પ્રભુ ઈસુનું કરાયું, એ જ બળ આપણને હકમાં આપ્યું છે. સુવાલાઓ, આ દુઃખ સહન સપ્તાહની મીટિંગો જ્યારે આપણે પૂરી કરી રહ્યા છે, તો હું તમને વિનંતી કરું છું કે આ સામર્થ્યને તમે સમજો, આ સામર્થ્યને તમારા જીવનમાં કામ કરો, અને આપણે બધા એક સાથે એક નિર્ણય કરીએ કે આપણે એક વિજયવંત આત્મિક જીવન જીવીશું. અને આપણે જ નહીં પણ આપણી આજુબાજુના જે લોકો છે, આપણે જે સોસાયટીમાં રહીએ છીએ, આપણે જે શહેરમાં રહીએ છીએ, આપણે જે ગામમાં રહીએ છીએ, આપણે જ્યાં કામ કરીએ છીએ, ત્યાં આપણે આ સામર્થ્ય વડે એ બધી જગ્યાઓને હચમચાવી દઈશું. શું આ કરવાને તમે તૈયાર છો? ઓ અમારા પરમ પવિત્ર પ્રભુ બાપ, ફરીથી એકવાર આ અઠવાડિયાને માટે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ બાપ. જો અમારામાંથી કોઈ નિરાશ, હારેલું જીવન જીવતું હોય તો આજે જ પ્રભુ બાપ અમે આ સામર્થ્યને સમજી શકીએ તેવું તમે ખાસ કરીને થવા દેજો. પ્રભુ બાપ, તમે અમારો ઉપયોગ કરો કે આ એક જે અઠવાડિયાની મીટિંગ હતી એ હવે અમે પૂરી કરી, એક રીત રિવાજના લીધે, એક જાણે કે ટ્રેડિશનના જેવી રીતે એવું ના હોય, પણ અમે જે શીખ્યા છે તે દ્વારા અમે એક વિજયવંત આત્મિક જીવન જીવીએ. અને તમે જે કાર્ય અમને સોંપ્યું છે કે તમે જય અને શિષ્ય બનાવો, તે કાર્ય અમે ખંતથી કરીએ તેવું પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આ અમારી ટૂંકી વિનંતી તમે સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમેન.